देव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्र महोवंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंक 255 नो अपनो स्वाध्याय चालू छे। अमे देहधारी छीए के केम ते संभाळीए त्यारे मांड जाणीए छीए। अमे शुं करवानुं छे, अमारे शुं करवानुं छे ते कोई थी कड़ाई तेवुं नथी। अमे बधाय पदार्थ थी उदास थई जवाथी गम्मे तेम वर्तीए छे। व्रत नियमनो कई नियम राख्यो नथी, जात भातनो कई प्रसंग नथी। अमाराथी विमुख जगत में कोई मान्यो नथी, अमाराथी सन्मुख एवा सत्संगी नहीं मळता, खेद रहे छे। संपत्ति पूर्ण छे एटले संपत्ति नी इच्छा नथी। शब्दादिक विषयो अनुभव्या स्मृति में आववाथी अथवा ईश्वर इच्छा थी तेनी इच्छा रही नथी। पोतानी इच्छाए थोड़ी ज प्रवृत्ति करवामां आवे छे। जेम हरिए इच्छेलो क्रम दोरे तेम दोराईए छीए। हृदय प्राय शून्य जेवुं थई गयुं छे। पांचे इंद्रियो शून्यपणे प्रवर्तवा रूप ज रहे छे। वाक्य तो घणुं मोटुं छे, आखुं पानुं पूरुं थाय त्यारे वाक्य पूरुं थाय। सौभाग्यभाई प्रश्न मूक्यो छे, बहु ज्वले जोवामां आवती आ एक घटना छे कि एक भक्त ભગવાનના અંતકરણને પામવાનો પ્રયત્ન કરે છે, કે છે કે કહો તો ખરા તમારી દશા કેવી છે, તમે કહો અમને, વર્ણવો। આભ્યંતર દશા એ વર્ણનનો વિષય નથી, વર્ણવી શકાય નહીં, અત્યાર સુધી કોઈ વર્ણવી શક્યું નથી। પણ સૌભાગભાઈએ આ પૂછ્યું ભગવાનને, કારણ આવા ઉદયની વચ્ચે રહેલો પુરુષ આવી એની અંતરંગ નિર્ગ્રંથતાની શ્રેણી, તો આ પુરુષની આભ્યંતર દશા અને બાહ્ય દશાની અંદર આટલો વિરોધાભાસ, લોકો તો બાહ્ય જોવાના છે, લોકો તો એમ કહેશે કે અમે જાણીએ છીએ શ્રીમદ રાજચંદ્ર મુંબઈમાં હતા, રેવાશંકર જગજીવનની પેઢી હતી, અહીંયા પોપટલાલભાઈની દીકરી સાથે એના લગ્ન થયા હતા, એના ચાર છોકરા હતા, એને હીરા માણેકનો વેપાર હતો, એક આરાબાઈને આમ વેપાર કર્યો ને એક ઓડાઈને આમ વેપાર કર્યો, આવા નીતિમત્તાના દાખલા, અને એનાથી જ ભગવાનનું માપ તો આમાં ક્યાં વાત રહેવાની, એવા તો કેટલાય ઉદાહરણો છે। સૌભાગભાઈ એની આંતરિક દશા મેળવવા પ્રયત્ન કરે છે। કૃપાળુ દેવ કહે છે, અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે, પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં, લખી શકાય એમ નથી, છતાં ટૂંકામાં લખીએ છે। આ કૃપાળુ દેવનો અતિશય છે, આભ્યંતર દશાનું વર્ણન કરવું। જે દશાનું વર્ણન શબ્દાતીત છે, જે દશાના વર્ણનને સમજવું ઇન્દ્રિયાતીત છે, જે મતિથી નહીં સમજી શકાય, બુદ્ધિ કલ્પનાથી નહીં શકાય, નહીં સમજી શકાય, તર્ક વિતર્કથી નહીં સમજી શકાય, વાદ વિતંડાવાદથી નહીં સમજી શકાય, જે દશાને, જે દશા માત્ર અનુભવ ગમ્ય છે, અને કા એને સમજનાર એવો પુરુષ સામે મુમુક્ષુના જીવો જ મહાત્માની દશાને પામી શકે, મુમુક્ષુ જીવો જ મહાત્માની દશાને ઓળખી શકે। કૃપાળુ દેવે પ્રારંભમાં બોધ વચનમાં એક વચન લખ્યું છે, શુક્લ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે. હું કહું તો ઘણું, કોણ સાંભળશે અને સાંભળીને કોણ પ્રતિભાવ આપશે? કારણ આપી શકે એની યોગ્યતા શું? તો એનું અંતકરણ શુક્લ હોવું જોઈએ. શુક્લ ભાવની શ્રેણી, શુક્લ ભાવની શ્રેણી જેને કોઈ આગ્રહ નથી, જેને કોઈ પણ પ્રકારના રાગ દ્વેષની મલિનતા નથી, જેની અંદર પક્ષ પક્ષાંતરના કોઈ ભેદ નથી, વાળા મત સંપ્રદાયના કોઈ આગ્રહ નથી, આવો જીવ માત્ર સત જાણવાની જેની જિજ્ઞાસા છે, માત્ર સતને પામવાની જેની અભિલાષા છે, સત સિવાય જેને કોઈ પણ વસ્તુ જગતમાંથી જોવી નથી, જાણવી નથી, આવું જેનું લક્ષ્ય છે, એ પુરુષનું અંતકરણ શુક્લ છે. કારણ કે જગતના પદાર્થો, એની રીધિ સિદ્ધિ, એના ચમત્કાર, એમાં એનું લક્ષ્ય નથી. કોઈ પુરુષનું ઓળખાણ એના ચમત્કારથી કરવાની એની કોઈ ઈચ્છા નથી. આ શુક્લ અંતકરણના કેટલાક લક્ષણો છે. કે શુક્લ અંતકરણ કોને કહી શકીએ આપણે? તો સામા પુરુષની શુક્લતાને જે પામી શકે, ઓળખી શકે, શુક્લ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે, કોણ સમજી શકશે? એટલે કે છે કે અમે તો કંઈ લખ્યું નથી અને લખી શકાય એમ નથી, અને કદાચ લખીએ તો સમજી શકે એવાનો પણ કોઈ જોગ નથી. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી. આપણે ધીસ ઇઝ ધ સ્ટેટ ઓફ માઇન્ડ સત્પુરુષની, એમની માનસિકતા કેવી છે, એમની આંતરિક દશા કેવી છે, એમાં કયા ભાવોની પ્રબળતા છે એને સમજવા પ્રયત્ન કરીએ. શબ્દની પાછળ રહેલું મહાન રહસ્ય એને પકડવા પ્રયત્ન કરીએ. કે અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી, અહીંયા શબ્દ વિરોધ શબ્દ નથી મૂક્યો, અમારાથી વિરોધ કોઈને માન્યું નથી, વિમુખ શબ્દ મૂક્યો છે. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી, અને ત્યાં અમારાથી એટલે કેનાથી? દેહ સ્વરૂપની વાત કરે, આત્મ સ્વરૂપ. જગત આખું સાત્વિક સુખને ઈચ્છે છે. જીવ માત્રની પ્રવૃત્તિ સૂક્ષ્મતાએ જોઈએ તો મુક્તિ તરફની છે. એ વાત અલગ છે કે કર્મનું જોર છે, અજ્ઞાનનું જોર છે, મિથ્યાત્વનું જોર છે, અને જીવને કોઈ સત્પુરુષનો યોગ બાજતો નથી. પણ જો બાજે તો પ્રત્યેક જીવોની સ્વાભાવિક ગતિ કઈ તરફ છે? એની સ્વાભાવિક સન્મુખતા સ્વભાવ તરફ છે. જગતના જીવોની સ્વાભાવિક સન્મુખતા સ્વભાવ તરફ છે. જો જીવને કોઈ પણ પ્રકારનો અનુકૂળતા મળી જાય અથવા કોઈ પણ પ્રકારનો કર્મનો આઘાત મળી જાય તો શું થાય? તો પણ જીવ કેના તરફ વળે? પોતાના સ્વ સ્વભાવ તરફ પડે. જ્ઞાની પુરુષોએ એટલું સરસ સૂક્ષ્મ સંવેદન આપ્યું છે. કારણ કે અંદર રહેલું જે ચૈતન્ય છે એ હંમેશા પોતાની જ ઉર્ધ્વતાની ગતિને શોધતું હોય છે. નથી મળતું એ વાત અલગ છે, એ સ્વભાવ નથી, એ વિભાવ છે. વિભાવ ટકશે, કેટલો ટકશે? વિભાવ અનાદિ હોય, અનંત ન હોય, પછી ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ ક્યારે પ્રાપ્ત થશે. કારણ કે જો અનંત હોય તો વાત પૂરી થઈ જાય છે, મોક્ષ માર્ગ રહેતો જ નથી. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી, અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતા ખેદ રહે છે. અહીંયા કોઈ હુંપણાની ભાવનાથી આ અમારું પણ નથી લખ્યું, આ કોઈ અહંભાવ કહેતો નથી. અમારાથી સન્મુખ, અમે તો સત સ્વરૂપને પામેલા છીએ. આત્મા જ્ઞાન પામ્યો તે નિશંક છે, ગ્રંથિ ભેદ થયો તે વાત ત્રણેય કાળમાં સત્ય છે. એટલે અમારાથી સન્મુખ એટલે શું સન્મુખ? રાયચંદભાઈથી સન્મુખ. આવા આત્માના અદભુત સ્વરૂપ રૂપ એવા અમે, જે કે આશ્ચર્યકારક એવી પ્રતિભા તેવા અમે, આશ્ચર્યની પ્રતિમા સ્વરૂપ એવા અમે. આ તો 255 નું પત્ર છે, ત્યાર પહેલાના કેટલા પત્રોમાં આપણે એમને પોતાના મુખેથી પોતાનું વર્ણન એમણે કહ્યું છે. જ્ઞાનાવતાર એવા, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. તો અમારાથી સન્મુખ એટલે અમારી દશાને સન્મુખ એવા સત્સંગી. આ સત્સંગીનું લક્ષણ, સત્સંગી વ્યક્તિને સન્મુખ ન હોય એની દશાને સન્મુખ હોય, અને વ્યક્તિને સન્મુખ હોય એ સત્સંગીનું લક્ષણ નથી. એને કહેવાય છે દ્રષ્ટિરાગ. દ્રષ્ટિરાગ એ તો બાહ્ય કોઈ પણ પ્રકારના બાહ્ય લક્ષણની અંદર, બાહ્ય મહત્તા, બાહ્ય કોઈ પણ પ્રકારના કષાય ભાવને પોષણ મળે એ સ્થિતિ, એ દ્રષ્ટિરાગનું લક્ષણ છે. સત્સંગીને તો દશા તરફ, હમણાં એક પદ આપણે બોલ્યા દેવચંદ્રજી મહારાજ, જબરજસ્ત ગત શતાબ્દીની એક કોઈ જબરજસ્ત પ્રતિભા થઈ ગઈ. એમણે લખ્યું કે રાગ તો નિરાગીથી કરવો, રાગ કરવો નિરાગીથી કરવો તો જ આપણો રાગ જાય. એટલે જૈન દર્શનમાં સરાગ સંયમની એક ભૂમિકા છે. સંયમ પ્રત્યે રાગ, પ્રભુ પ્રત્યે પ્રીતિ. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે. અરે પરમાર્થ માર્ગમાં પ્રારંભ આ રાગ ભાવને સંસારમાંથી પલટી અને પરમાર્થમાં ઢાળવાનું, એ પહેલી પ્રક્રિયા એ સરાગ સંયમની પ્રક્રિયા છે. જેનામાં સરાગ સંયમ નથી એનામાં વિતરાગ સંયમ શું આવવાનો હતો? બધી જ ભૂમિકાને જે માન્ય કરતો નથી એ વિતરાગના માન્યને માન્ય કરતો. સીધા 14મા ગુણસ્થાનકની વાત કરે એ કઈ મોક્ષને સાચું સમજ્યો છે એમ સમજવાનું? એને તો સરાગી સંયમ હોય પછી વિરાગી સંયમ હોય, ને વિરાગી સંયમ પછી વિતરાગી સંયમ આવે. સમ્યક દર્શન તો 4ઠા ગુણસ્થાનકે થઈ ગયું છે, પછી 13મા સુધીની માથાકૂટ કરવાની શું જરૂર હતી? ભૂમિકા સમજવી પડશે. સત્સંગી કોણ? સત્સંગી અમારાથી સન્મુખ એવા સત્સંગી. અમારાથી એટલે કોનાથી? આ તમારા વ્યક્તિગત પ્રેમની વાત થાય છે? નહીં, અમારા સ્વરૂપથી. નજીક તો બધા હતા, એના પાડોશી હતા, એના ગ્રાહકો હતા, એના ભાગીદારો પણ હતા. એને સત્સંગી કહેવાય કે પ્રભુશ્રીને સત્સંગી કહેવાય? ખંભાતના મુમુક્ષુઓને સત્સંગી કહેવાય? સૌભાગભાઈ અને ગોસડિયા વગેરે એ બધા સત્સંગી હતા? કૃપાળુ દેવની સાથે આ બધી સંપર્ક જે ચાલે છે 24મા વર્ષમાં, એમાં સત્સંગી અને અસત્સંગી એનો ભેદ પાડવો હોય તો એની નજીકમાં બધા હતા, એ પાત્રો લખવા બેસીએ, બધાય સત્સંગી તો બધાય અસત્સંગી? જેણે એની દશાને ઓળખાતે એને ઓળખાય બધાય સત્સંગી? બાહ્યથી ઓળખાણ તો હતું નહીં, એની દશાને જેણે ઓળખા, એના સાચા સ્વરૂપને ઓળખા. શું સ્વરૂપ છે મારું? ખરું મારું ખરું સ્વરૂપ શું છે? આ પુરુષ એના સ્વરૂપમાં ખરા સ્વરૂપને પામેલો છે, અને આવી રીતની જેને ઓળખાણ છે એને એને ઓળખા.
આપણે આપણા ખરા સ્વરૂપને પાયમાં નથી, પછી આપણને કોઈ ઓળખે એમાં હું હારા વાટો, આપણે કે નહીં કોનું ભલું થાય? કારણ કે આપણે આપણને પણ આપણા સાચા સ્વરૂપને ઓળખા નથી. હવે કોક આપણને ઓળખે અને આપણે કોકને ઓળખી, હું એને સારી રીતે ઓળખું છું, આપણે શું કહી, હું એને સારી રીતે ઓળખું છું, શું ઓળખશ તું એને? કયા સ્વરૂપને ઓળખશ? પર્યાય સ્વરૂપને ઓળખશ, એનો અત્યારનો ભાવ છે એના ઉપર. અને એમાં એક ભાગને જ કોઈ પદથી ઓળખે, કોઈ પૈસાથી ઓળખે, કોઈ એની જ્ઞાતિથી ઓળખે, કોઈ એની ધંધાની સફળતાથી ઓળખે, કોઈ એને શેઠ તરીકે ઓળખે, કોઈ એને બોસ તરીકે ઓળખે. ઓળખાણ તો એકાંગી છે, આખા વ્યક્તિત્વનો એક ભાગ છે, અને આખું વ્યક્તિત્વ કર્મકૃત છે, ખોટું છે. કોઈ બાપ તરીકે ઓળખે, કોઈ ભાઈ તરીકે ઓળખે, કોઈ વેવાયેલા તરીકે ઓળખે, કોઈ લેણદાર તરીકે ઓળખે, કોઈ દેણદાર તરીકે ઓળખે, કોઈ પાડોશી તરીકે ઓળખે, કોઈ અધિકારી તરીકે ઓળખે. હું એને ઓળખું છું, શું તેને ઓળખશ? તું એને આખે આખો ઓળખશ? અરે આપણી તો આ પ્રકારની આખી સ્થિતિ છે. જ્ઞાનીનું ઓળખાણ, એના સ્વરૂપનું ઓળખાણ, એની અલૌકિક દશાનું ઓળખાણ. 254 મહાત્માના સંગે મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય થાય છે. ક્યારે? જ્યારે એની દશાનું ઓળખાણ થાય છે ત્યારે. કૃપાળુદેવ કહે છે કે મહાત્માને જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. શું ઓળખવું? મહાત્માનો જોગ થાય તો શું ઓળખવું? એના નામને ઓળખવું, એના બાપો કોણ હતો, એનું કુટુંબ કયું હતું, એની બૈરી કોણ હતી, એના છોકરા શું કરે છે, એના ભાઈઓ બધા કેવા છે, એના વિવાહેલા કોણ હતા. અને આપણે સંસારી જીવોની દ્રષ્ટિ આમાં જ પડતી હોય છે, અને આ જ દ્રષ્ટિ એટલી બધી ભ્રમિત છે અને લોકોને ભમાવીએ છીએ આપણે. એટલે આપણે કહીએ કે કૃપાળુદેવના ફલાણા હતા ને, અમારા ફલાણા વ્યવહાર થતા હતા, એમાં શું વેડ્યું? એમાં તું તો રજળ પાપમાં મરી રહ્યો છે, મારું આવી ઓળખાણ શું કામ કરસ? આ પુરુષની ઓળખાણ સાંસારિક છે જ નહીં, એ પુરુષ સંસારમાં નહોતો તો એની સંસારિક ઓળખાણ શું લઈને માંડો છો? અને પછી પૂજવાનું શરૂ કરે એટલે એના ભાઈ છે ને, એના બાપાનો દીકરો છે ને, એનો ભાણેજ છે ને, ભાણેજનો વર છે ને, વૈરું શું એમાં પણ? ભાણેજના વરથી કર્મના સંબંધો છે બધા લેણ દેણના. એ કર્મને તો વિદાનવા એ પુરુષે પ્રયત્ન કર્યો હતો, તો આપણે એ કર્મના સંબંધને વળગી બેઠા છે અને એની ભક્તિ શરૂ કરી દીધી છે. એ ભગવાનનો ભાણેજ છે, ભગવાનના ભાણેજમાં વેડું શું? ભગવાનને કોઈ ભાણેજ હોય? કાંઈ કાંઈ વિવેક. મહાત્માના જોગે તેની અલૌકિક સ્વરૂપને ઓળખવું, એનું અલૌકિક સ્વરૂપ, વ્યવહારિક સ્વરૂપ નહીં, સાંસારિક સ્વરૂપ નહીં, લૌકિક સ્વરૂપ નહીં, અલૌકિક સ્વરૂપ ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. સાહેબ ક્યારે ઓળખાય? તો કે તીવ્રતા હોય તો ઓળખાય, પણ તું સંસારના સંગે જ ઓળખવાનો પ્રયત્ન કર. કે અમારા એક ઓલા સંબંધી હતા ને, એને આ હતા ને, બાજુમાં રહેતા હતા ને, આમ થાય, આમ જ તારો પ્રયત્ન હોય તો તને આ જ્ઞાની પુરુષનું ઓળખાણ કેથી થશે? કેમ કે તું હજી ઓળખાણના તંતુ કયા લઈને બેઠો છો? સાંસારિક. એટલે આખી કુટુંબની વંશાવળી લઈને બે ત્રણ પેઢીની હિત્તોતેરમી પેઢીએ ભગવાન મહાવીર સ્વામીને અમારો સંબંધ થતો હતો, એમ કે કાક શું વૈડું? દ્રષ્ટિ નથી, જરાય દ્રષ્ટિ નથી. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુના નેત્રો જેથી મહાત્માને ઓળખશે, તેથી એના સંબંધને ઓળખશે, એના લૌકિક સ્વરૂપને ઓળખશે, એના સાંસારિક સ્વરૂપને ઓળખશે, એના હગાવાલા કોણ હતા એમ ઓળખશે. એ મહાત્માના સ્વરૂપને જેથી મુમુક્ષુના નેત્રો ઓળખશે, તેથી મુમુક્ષુના નેત્રોની દ્રષ્ટિ ક્યાં ઠરશે? મહાત્માના અલૌકિક સ્વરૂપમાં. અને એનું અલૌકિક સ્વરૂપ શું છે? એનો સનાતન સ્વભાવ જે છે તે, એનું શુદ્ધ ચેતના સ્વરૂપ છે તે, એની જે આત્મિક સ્થિતિ છે તે, સર્વાભાસ રહિત એવું જે શુદ્ધ ચૈતન્ય છે એ ઓળખાશે. મહાત્મામાં જેનો દૃઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. પદાર્થનો અનિર્ણય કેમ છે? કારણ કે મહાત્મામાં હજુ એની ઓળખાણ થઈ નથી, એટલે મોહાશક્તિ મટી નથી. અને મોહાશક્તિ મટતી નથી ત્યાં સુધી પદાર્થનો નિર્ણય થતો. એટલે કૃપાળુદેવ કે મુખથી જ્ઞાન કઠે અને અંતર છૂટ્યો નમો. આ મોહાશક્તિ જ્યાં સુધી મટી નથી ત્યાં સુધી પદાર્થનો નિર્ણય થવો સંભવિત નથી. તો અહીંયા કે છે, અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતા ખેદ રહે છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે અને અમારાથી સન્મુખ એવા સત્સંગી એ નહીં મળતા ખેદ રહે છે. સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી, અમને ખેદ રહે છે. અને વળી આપણે પાછા ગણિત ક્યાં લગાવીશું? કૃપાળુદેવને દુઃખ શેનું હતું? કૃપાળુદેવને ખેદ શેનો હતો? અરે અરે, એને તો કોઈ ઓળખનાર મળ્યું નહીં, એને સાંભળનાર કોઈ 5-25 જણાનો, એટલે આ શું ગાંડી વાત કરવા માંડ્યો છે? એને ક્યાં સંભાષણ કરવા હતા? એને કીધું કે મારે જાહેર સભા કરવી છે. એને તો જ્યાં જતા હતા ત્યાં કીધું કોઈને સૂચના આપશો નહીં, કોઈને નામ સરનામું આપશો નહીં, કોઈને અમારા આવાગમનના સમાચાર આપશો નહીં. અને આપણે આવું ઇન્ટરપ્રિટેશન કરીએ. સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી. જુઓ, એનું આ સંપત્તિ કેટલી છે? પૂર્ણ છે. સંપત્તિની અમને ઈચ્છા નથી. કેટલી હશે? પહેલો નંબર હશે જગતની અંદર. સંપત્તિ પૂર્ણ છે, આપણે કોઈ કહી શકીએ કે આપણી પાસે સંપત્તિ છે, પૂર્ણ છે? સંપત્તિની ઈચ્છા નથી. શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વેચ્છાથી તેની ઈચ્છા રહી નથી. શબ્દાદિક વિષયો પાંચેય, રસ રૂપ વર્ણ ગંધ અને શબ્દ, પાંચેય ઇન્દ્રિયોના 23 વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, આ સમજાય? આ પાંચેય શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, કારણ કે આ યોગી છે, જન્મ જન્માંતરનો છે, પૂર્વે અનંતવાર આ પ્રકારના ભોગ ભોગવ્યા છે. સંસારનો કોઈ પદાર્થ એવો રહ્યો નથી કે જેનો ભોગવટો આ જીવે કર્યો નથી. એટલે આ એને સ્મૃતિમાં આવે છે કે જગત અને જગતના પદાર્થનો ભોગ અને ભોગવટો ઉપભોગ એ તો અનંતવાર થઈ ચૂક્યા છે. એટલે સ્મૃતિમાં આવે છે, એટલે હવે એની ઝંખના, એની એસણા, એની ઈચ્છા, એની અભિલાષા, એની તૃષ્ણા, એની વાસના રહી નથી. આ તો બધું સંપત્તિ પૂર્ણ છે અમને, અને આ ઇન્દ્રિયાદિકના વિષયો પણ ભોગવી લીધા છે સાહેબ. પણ 23 વર્ષની ઉંમરમાં શું ભોગવી લીધું તમે? આવી નાની ઉંમર, આવો માથે બોજો આવી ગયો, કુટુંબની જવાબદારી, અને દિવસના સવારથી રાત સુધી દુકાનની અંદર ધંધો, મજૂરી જેવું, વેઠ જેવું કામ, એમાં તમે શું ભોગવી લીધા? તો કહે છે કે અમે તો સ્મૃતિમાં આવ્યું છે. આવા તો કેટલાય જન્મ જન્માંતરની અંદર આવા ભોગ ઉપભોગ બધા ભોગવી લીધા છે. બધી ગતિમાં જઈને, બધી યોનિમાં જઈને કર્યું છે. શું પરિભ્રમણમાં મોટામાં મોટો વ્યવસાય કયો કર્યો આપણે? જે તે દેહ ધારણ કરીને, જે તે યોનિના, જે તે ગતિના, જે કંઈ સુખ દુઃખ છે એના ભોગવટો કરવા સિવાય શું કર્યું? શુભ અને અશુભ કર્મનો ભોગવટો કરવા સિવાય આ જીવે શું કર્યું? અને ભોગવટો એકેન્દ્રિય થયો ત્યારે એકેન્દ્રિયનું સુખ માન્યું, બે ઇન્દ્રિય થયું ત્યારે બે ઇન્દ્રિયનું માન્યું, ત્રિઇન્દ્રિય થયો ત્યારે ત્રણ ઇન્દ્રિયનું માન્યું, નરકમાં ગયો તો નરકના દુઃખો ભોગવા, સ્વર્ગમાં ગયો તો સ્વર્ગના ભોગ ભોગવા, અને શું બાકી રાખ્યું? જ્ઞાનીને બધા સ્મૃતિમાં આવે છે. સ્મૃતિમાં આવે છે કે હે જીવ
ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂત.
હે જીવ,
શેની ઈચ્છા કરસ? એક પણ વિષય જગતનો એવો ખરો? પુદ્ગલ પરમાણુની જૈન દર્શનમાં કલ્પના આપી છે. પુદ્ગલ પરાવર્તન, જગતના એક એક પુદ્ગલ પરમાણુને સ્પર્શ કરે ત્યારે એક પરાવર્તન પૂરું થાય. એવા કેટલા પરાવર્તન આ જીવે કર્યા? અનંત અનંત પુદ્ગલ પરાવર્તનો કર્યા છે. એટલે પુદ્ગલનો સંબંધ આ જીવને છે, પણ એવા પુદ્ગલ બધા તમામ પુદ્ગલને એકવાર સ્પર્શી ગયો છે, અને એ સ્પર્શી ગયો છે ત્યારે એનું એક ચક્કર પૂરું થાય છે. તો જગતની કોઈ પદાર્થ બાકી રહ્યો નથી, એટલે જ્ઞાનીએ એને જુદી ભાષામાં કહ્યો,
સકળ જગત તે ઠવ અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.
આખું જગત પ્રવાહથી અનાદિથી છે, પ્રવાહથી અનંત છે. એ જગતનું સ્વરૂપ પુદ્ગલોના વિવર્તો છે. રૂપ રસ ગંધ સ્પર્શની એની પરિણતિ સતત બદલાયા કરે છે. દૃશ્યમાન જગત એ પુદ્ગલનું જીવતું જાગતું સ્વરૂપ છે, નાટ્યાત્મક છે, રંગભૂમિ છે. જ્ઞાનીઓ કહે છે, દેખો પુદ્ગલ જાલ તમાશા. એક વસ્તુ ફરીથી ન થાય એવી અદભુત ચમત્કૃતિ વાળું છે. આટલા અનંત વર્ષોથી અનાદિકાળથી ચાલે છે, ચાલશે. આ પુદ્ગળનું સ્વરૂપ સમય સમય બદલાય છે. જે સમયે જ્ઞાનીએ જેવું જોયું તેવું સમજાયું છે, એટલે સ્વભાગભાઈએ પ્રશ્ન કર્યો છે કે જગતના સ્વરૂપમાં મતાંતર કા? તો કે જ્ઞાનીઓએ તો જે સમયે જેવું બતાવ્યું એવી ઓલાની સમાધાન આપવા માટે કહ્યું છે, બાકી જગતનું સ્વરૂપ એક સરખું છે. આવા જગતને એઠવત ક્યારે માનવામાં આવે? કોઈ પદાર્થને એઠ ક્યારે કહેવામાં આવે? એકવાર જેનો ભોગવટો થઈ ગયો હોય, એ ઉદ્દિષ્ટ ઉચ્છિષ્ટ રહેલું હોય, એને એઠ કહેવાય. આખું જગત એઠ સ્વરૂપ માને. એટલે કે છે કે શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વર ઈચ્છાથી તેની ઈચ્છા રહી નથી. અહીંયા એક બીજો જબરજસ્ત આપણને દ્રષ્ટિ મળે છે. સ્મૃતિમાં જ્યારે જાતિ સ્મરણ જ્ઞાન થાય, જન્મ જન્માંતરનું જ્ઞાન થાય, પૂર્વ જન્મનું જ્ઞાન થાય, એ જ્ઞાન પારમાર્થિક જ્ઞાન હોય તો જ ઉપકારી છે. બાકી મેમરીનું જ્ઞાન હોય તો, આ મારો બાપ હતો ને, આ મારો ભાઈ હતો ને, અહીંયા મારા મકાન હતા ને, અમે અહીંયા ગયા હતા ને, અમે એકવાર રમતા હતા ને, એકવાર હું આ જગ્યાએ આમ જતો હતો ને, આ મને આમ મળ્યો હતો ને, આવા દાખલા તો જગતમાં કેટલાય આવે ને કેટલાય. એના લેખના લેખવાણ એને આપણે આમ ઓલો આને આમ થયું ને આ જાણતો હતો, પણ એમાં કાંઈ ન મળે. આ પ્રકારના જ્ઞાન સહિતનું પૂર્વભવનું યથારૂપ અનુભવજન્ય જ્ઞાન, અને તે પણ પારમાર્થિક હેતુ, એ જ્ઞાન જાતિસ્મરણ જ્ઞાન એ કેવળ જ્ઞાનનું કારણ બને છે. એ સ્મૃતિમાં આવે છે એટલે બધા પ્રત્યે વૈરાગ્ય દ્રઢ થાય છે. એ બધાની નિરર્થકતા અનુભવમાં આવે છે. અહીંયા તો ઉલટાનો વેર વધારે છે કે એ જમીન મારી હતી અને આ આને હું ઓળખતો હતો, આ આને કીધું. જન્મો જન્મી ગાથા જીગર અને અમીનું આપણે નવલકથા જેને વાંચી હશે, આવું બધું ચાલ્યા કરે સંસારની અંદર. અને એ સંસારી સંબંધનું જ્ઞાન, એવું જાતિસ્મરણ જ્ઞાન અથવા પૂર્વજન્મનું જ્ઞાન, ક્ષણ જેવી અમુક સમય રહીએ અને પછી ચાલ્યું જાય, એ વધે નહીં. અહીંયા કૃપાળુદેવે કીધું છે કે શ્રુતયનુભવ વધતી દશા. ભાઈ, અહીંયા તો અનુભવ વધતો જાય છે અમારો. જાતિસ્મરણ જ્ઞાન જે વમાણિયામાં થયું હતું એ પછી વધતું ચાલ્યું. જૂનાગઢમાં ઇથિ વિશેષ વધ્યું, ઈડરના પહાડમાં ઇથિ વિશેષ વધ્યું, અને જે વધ્યું એ આખી આધ્યાત્મિક ભૂમિકા. એટલે નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે દિવસ આ
જીવો આ જ્ઞાનનો પ્રતાપ. આ પૂર્વજન્મનું જ્ઞાન થયું છે અને એ જ્ઞાન વધતું જાય છે, ઘટતું નથી. એ જ્ઞાનથી સંસાર નથી વધતો, સંસાર પરીક્ષીણ થતો જાય છે. એ જ્ઞાનથી બધા જ વિષયોના, ઇન્દ્રિયોના વિષયો એના તરફની રુચિ મંદ થતી જાય છે. એ જ્ઞાનથી વૈરાગ્ય જાગૃત થતો જાય છે. એ જ્ઞાન વિતરાગતા ભણી દોરે છે. આ જાતિસ્મરણ જ્ઞાનનો જૈન દર્શનમાં મહિમા છે કે જે જાતિસ્મરણ જ્ઞાન, એ જાતિ એટલે પોતાના આત્માની જે મૂળ જાતિ છે એની સાથે જોડનારું જ્ઞાન છે. ફલાણાનો દીકરો હતો એની સાથે જોડનારું જ્ઞાન, અમારા અહીંયા ખોયડા હતા ને અમારું અહીંયા આમ હતું ને અમારું અહીંયા આમ હતું ને, સંસારને જોડનારા જ્ઞાનને જાતિસ્મરણ જ્ઞાન કોઈ ઉપકારી નથી, કોઈ ઉપયોગી નથી, સંસાર વધારનારું છે. કારણ કે એમાં તો અભરખા જાગે, એક તો આ જન્મની પૂરી થતી નથી, આવું જાતિસ્મરણ જ્ઞાન ઉપકારી નથી. ભગવાનને તો આ જાતિસ્મરણ જ્ઞાન થયું છે એમાં એની દશા વધે છે, શ્રુત અનુભવ વધતી દશા. શ્રુતનો અનુભવ કેવો વધ્યો? એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળી ભાન થઈ આવે છે. શ્રુત વધ્યો અને દશા વધી. જ્ઞાની પુરુષને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થયા કરે છે. 542 અનંતા અનંતા સંયમ પરિણામ વર્ધમાન થયા કરે છે. આ જ્ઞાનનું લક્ષણ, આ જાતિસ્મરણ જ્ઞાન, આત્માની મૂળ જાતિ સાથે જોડવાનું જ્ઞાન, અને આ એની જાતિસ્મરણ જ્ઞાનના આધારે કહે છે કે શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વર ઈચ્છાથી તેની ઈચ્છા રહી નથી, પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અજ્ઞાની પુરુષનું દશાને ઓળખવાનું એક લક્ષણ, પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેટલી પ્રવૃત્તિ થાય એ બધી ઉદયાધીન, એમાં ઈચ્છાનો અંશ માત્ર નહીં. અને જે દિવસે આપણને ઈચ્છા અને ઉદય એનો તફાવત સમજાશે તેવી પરમાર્થ સમજાશે. આપણી પ્રત્યેક પ્રવૃત્તિમાં ઈચ્છાનું જોર છે કે ઉદયનું જોર છે આપણે પોતે નક્કી કરી શકીએ એમ છે. ઈચ્છાનું જોર છે કે ઉદયનું જોર છે? ઉદય પ્રમાણે પ્રવૃત્તિ ચાલે છે કે ઈચ્છા પ્રમાણે ચાલે છે? કેટલા આયોજન, કેટલા મનની અંદરના ઝાડા બાળા હાલતા હોય, આમ કરીશ તેમ કરીશ, કેટલું પ્લાનિંગ ચાલે, આનું આમ, આને આમ કહીશ, આને આમ કહીશ, માયા ચાલે, એની અંદર ક્રોધ ચાલે, એમાં માન કસાય ચાલે, બધા જ કસાયનો વેપાર ચાલતો હોય. કારણ કે ઈચ્છાના જોરથી આખો સંસારનું મંડાણ છે આપણું. ઉદયનું ક્યાંય છે જ નહીં. ઉદય તો છૂટવા ભણી છે, પણ આવેલા કર્મો ખપાવવાને બદલે અનંતનો ટોપલો કરીને જાય છે. એનું કારણ કે ઈચ્છાના જોરથી સંસારનું પ્રવર્તન અત્યધિક પ્રમાણમાં છે. જ્ઞાનીઓએ એને માટે થઈને એવા ઉપાયો આપ્યા છે. આપણે ત્યાં તપની અંદર એક અભિગ્રહ તપ છે. ભગવાન મહાવીરે આવો અભિગ્રહ તપ લીધો હતો કે જો ઉદયમાં હશે આહાર તો લેવો છે, નહીં તો નથી લેવો, ઈચ્છાથી નથી લેવો. આહાર ઉદયમાં હોય તો લેવો છે, ઈચ્છાથી નથી લેવો. હવે ગામમાં છીએ અને ઉપયોગની અંદરની એ પ્રકારનો, માનો કે ધ્યાનના ઉપયોગની અંદર જરા બહાર ગયો તો ક્ષુધાનો ઉદય આવ્યો, તૃષાનો ઉદય આવે. જ્ઞાનીઓને પરિસો છે એ બધા કર્મકૃત ઉદય, વેદનીય ઉદય છે એ, વેદનીય ઉદય આવે. હવે એણે નક્કી કર્યું કે ઉદય ખરેખરો સાચો હશે તો આહાર મળશે, નહીં તો નહીં મળે. માટે અભિગ્રહ લેવાનો, કેમ કે આહારમાં ઈચ્છા નથી, ઉદય હોય તો લેવો જ. એટલે અભિગ્રહ લે, અભિગ્રહ એવો લે કે જેથી કરીને એવા આહારના કોઈ સંયોગો બને જ નહીં.
એમાં એક અભિગ્રહ કેવો લીધો? કોઈ રાજકુંવરી હોય, એ ગુલામ તરીકે દાસી તરીકે વેચાણી હોય, એના માથે મુંડન થયું હોય, એના પગમાં બેડી પડી હોય, અને એ એક પગ એનો ઉમરામ હોય અને ઘરની અંદર હોય, એની પાસે અડદના બાકુડા પડ્યા હોય અને એ વ્યોરાવે, કઈ નવરી હતી રાજકુમારી, આપણા હારું થઈને મુંડા મુંડા મુંડન મુંડાવીને બે. ભગવાન અભિગ્રહ કરે, ઉદયની અંદર હશે તો આવશે. અદભુત, એક એક જે વાત મૂકી છે, આ બધી જગતના સામાન્ય મારા તમારા જેવા અભિગ્રહના પંથે ચાલે તો મરી જાય, કારણ કે ઈચ્છાના જોરવાળા એ કોઈ દી અભિગ્રહ હાથમાં લેવો નહીં. પણ અભિગ્રહ આ સાધુ પુરુષ જેમ જેમ સાધના કરે છે, જેમ જેમ પોતાના અણહારી પદ તરફ જાય છે, એમ પોતાની જાતને કસે છે, તપાવે છે, તપ છે ને, તપાવે છે, કર્મોને તપાવે છે, તહીં કર્મ ખરી પડે છે, એવો અગ્નિ પ્રજ્વલિત થાય છે એટલે નિર્જરા થાય છે, અને એને કહે છે અનંત ગુણી નિર્જરા. એ શ્રેણી, તો એ શ્રેણી કઈ? આવી શ્રેણી, પણ એ ભૂમિકામાં આવે ત્યારે એ વસ્તુ શોભે. અહીંયા તો સંસારની વાત, સંસારના હરખ, મારી મા ને મારી હાહુ દાતણ આપે જ મારે કરવું, આવો અભિગ્રહ લઈએ. મોહ આધારિત, આ અભિગ્રહનો આધાર શું? મોહ અને વાલ, વાલક, હાહું ને વાલું થવું છે અને મા તો વાલી છે જ. અને પછી એમ કે બહુ આમને દીધું, આમ કર્યું, તેમ કર્યું, ને પછી કલાકમાં અભિગ્રહ છૂટી ગયું, છૂટી જ જાય ને, હવે ઓલી હામી જ બેઠી છે માં, કાંઈ વાતમાં માલ નહીં, બધા નાટક છોડી દેવાના. તપ અને એના વ્રત, એના પરિણામ, એની ધારણા, એની ભૂમિકા બધું જ સમજવું જોઈએ. લહ્યું સ્વરૂપ નમૃતિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. વૃત્તિનો નાશ કરવો છે, અનાદિ કાળથી આ આહાર સંજ્ઞા લાગુ પડી છે, આ વૃત્તિ છે, આ વૃત્તિને મારે ખપાવવી છે. ભલે શરીર સાથે આહારનો મેળ રહીએ મને કાંઈ વાંધો નથી, પણ વૃત્તિનો મેળ જોઈતો નથી. માટે વ્રતનું આરાધન કરીએ, વૃત્તિ મોડી પડે, વૃત્તિનું નિવર્તન થાય. એટલે તપ દ્વારા પણ વૃત્તિનો સંહાર કરવો છે, એટલે તપની સાથે પણ આવી પ્રકારના કોઈને કોઈ પ્રકારના અભિગ્રહ લેવા છે. આજે છે ને વર્ષે તપ ઘણાના અભિગ્રહ છે, એ જોવા છે, અને અભિગ્રહ એવા ધારણ કરવા છે જેમાં આત્મિક શક્તિ સાથે વાત ભેળવી છે, લૌકિક નહીં, લેવા લૌકિક માન નહીં. મારો વીરો આવે તો મારે પારણું કરવું, વીરો ગયો જ, વીરાની ક્યાં માંડેશ, તું લૌકિક વાત છે. અહીંયા તો પછી લૌકિક વાતને કોઈ સ્થાન નથી, પરમાર્થમાં ક્યાં ભૂલ થાય છે એટલી સમજણ આવે, ઘણું પામી જશું. કૃપાળુ દેવના વચનામૃતમાં એકાદું વચન જો ચોટ કરી જશે, જીવનની રાહ બદલાઈ જશે, દ્રષ્ટિ બદલાઈ જશે. પરમાર્થ શું છે, મુક્તિનો માર્ગના રહસ્યો શું છે, અહીંયા કહે છે, જેમ હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ. આટલી પ્રવૃત્તિમાં, ગળાડૂબ પ્રવૃત્તિમાં પુરુષ લખે છે સૌભાગભાઈને કે તમારી ઈચ્છા છે ને કે અમારી દશા હાલમાં કેવી વર્તે છે એમ જાણવું છે ને તમારે, એટલે તમને એમ છે કે અમે બહુ કુશળ છીએ ધંધામાં, એટલે ખૂબ અમારી લૌકિક કુશળતાથી અમે ધંધો કરતા હશું, ચાલબાજીથી, રમતથી, કોઈને ખબર ન પડે આવી રીતે સોદા કરવા, આને પટકી પાડી દેવાની, આને સંભાળી દેવાનો, આને સમજાવી દેવાનો. તો કે છે ના, જેમ હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ. સમજાય? હરિ કહેતા પૂર્વકર્મ, કર્મનો ઉદય, એ કર્મ સત્તા, એણે ઈચ્છેલો એના પ્રમાણે ઉદયાધીન સ્થિતિ, વિચરે ઉદય પ્રયોગ, સદગુરુનું લક્ષણ, અહીંયા તો વિચારે પ્લાનિંગ પ્રયોગ. 2000 અહીંયા જવું છે, 2001 અહીંયા જવું છે, આના પહેલાં અહીંયા કરવું છે, અહીંયા આટલું છે, અહીંયા કરવું, કાંઈ વાંધો નહીં. સમજમાં તો આવવું જોઈએ કે આપણું સદગુરુપણાનું લક્ષણ નથી, એટલું તો ખૂબ ખ્યાલ આવે ને. બાકી ભલે ચાલ્યા કરે, ચાલ્યા કરે, ઉદય પ્રમાણે બધું થયા કરશે, પણ આ નથી અને મેળ નથી. એ મેળ વિશે સમજવો પડે. એટલે કે જે હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ. ઉદય અને ઈચ્છા એનો જબરજસ્ત સંઘર્ષ જીવી લેવો પડે. આપણે બધા તો સંસારમાં એટલા બધા ઓતપ્રોત છીએ, આપણને ક્યારેય ઈચ્છા ખ્યાલ નથી આવતો. જ્ઞાનીઓ કહે છે કે આખા પરિભ્રમણનું મૂળ ઈચ્છા છે. રંજિત ભાવે કરવામાં આવતી ક્રિયા છે કે જેનાથી કર્મ બંધાય છે. ઉદય ભાવે કરવામાં આવતી ક્રિયામાં કર્મ બંધ થતો નથી. થાય તો ઇરિયાપથિકી થાય અને એક સમયે બંધ પડે, બીજે સમયે ઉદયમાં આવે, ત્રીજે સમયે વેદાયને ખરી પડે. ઉદય ભાવમાં ન થાય, રંજિત ભાવે કરવામાં આવતી ક્રિયા. રંજિત ભાવ એટલે આત્માનો રતિ ભાવ. અહીંયા કહે છે કે અમારું જે કંઈ આ ચાલે છે જીવનનો આ વ્યવહાર તમે જુઓ છો, સૌભાગ્યને કહે છે આ તો હરિએ ઈચ્છેલો ક્રમ, જેમ દોરે તેમ દોરાઈએ છીએ, જેમ દોરે તેમ દોરાઈએ છીએ. અમારે ક્યાંય એમાં આઘું પાછું થવું નથી. નો ડેવિએશન, નો ડાયવર્ઝન. માર્ગને અમારે ચાતરવો નથી. હરિને ઈચ્છેલો અદ્ભુત સ્થિતિ છે. આ સ્થિતિમાં આવવું બહુ કઠિન છે, પણ પ્રયત્ન સાધકનો આ જોઈએ. એને લાવવા માટે થઈને કહ્યું છે, એટલા માટે લોભની સામે સંતોષ, પરિગ્રહ, પરિમાણ, કે તું એક અવસ્થાએ તો તારે 50 લાખ રૂપિયા ભેગા કરવા હોય ત્યાં સુધી કે હું કરીશ, પણ પછી એમ કે 50 લાખ પછી હવે હરી ઈચ્છેલો ક્રમ. ધસ ફાર નો ફર્ધર. અમુક સમયની ક્ષેત્ર નિવૃત્તિ, અમુક સમયની પ્રવૃત્તિ નિવૃત્તિ, અમુક સમયની સંબંધ નિવૃત્તિ, અરસે અરે સંસારને સમેટવાની પ્રક્રિયાનો પ્રારંભ ક્યાંકથી તો થવો જોઈએ કે નહીં? કે સંસાર ઈચ્છાના જોરથી બે ધડક ચાલ્યા જ કરતો હોય અને આપણે એમ સમજીએ કે મુક્તિ મળી જશે. નિવૃત્તિના પરિણામ ક્યાં છે? કૃપાળદેવી એક પત્રમાં લખ્યું છે, નિવૃત્તિ, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય, એવા સ્થાનો. જીવનો આ નિવૃત્તિ ભાવ એટલે અમુક સમયે ઉદયાધીન થઈ જાઓ, ઈચ્છાને સમાપ્ત કરો. સંસાર જેમ ચાલતો હશે તેમ ચાલશે, શેષ જીવન જેમ ચાલવાનું હશે તેમ ચાલશે. યથાક્રમ હરિએ ઈચ્છેલો ક્રમ, જેમ દોરે તેમ દોરે. હવે ઉપાધિ ધંધાની કરવી નથી, હવે ઉપાધિ આ વહીવટ અને ખટપટની કરવી નથી. તો એક વન સ્ટેજ, એક સ્ટેપ. ક્યાંક આખા ફેલાઈને બેઠા છીએ, પથરાવ કરીને બેઠા છીએ, ચારે બાજુઓ જે એક્સટેન્શન અને એક્સપાન્શન ચાલે છે, તો ત્યાં ક્યાંય બ્રેક કરી. એને પરિમાણ કહેવાય છે. જૈન દર્શનમાં પરિગ્રહ, પરિમાણ પાંચમું વ્રત છે. એ પાંચમું વ્રત એટલા માટે કે ભાઈ હવે તું નક્કી કર કે ધસ ફાર એન્ડ નો ફર્ધર. મારા જીવન માટે, ભૌતિક માટે મારી જેટલી કલ્પના ચાલતી હતી, સામર્થ્ય ચાલતું હતું, એ બધું થઈ ગયું અને હવે હું નક્કી કરું છું કે મારી ઈચ્છાને એ દિશામાં હવે હું દોર આપીશ નહીં. થવાનું હશે તે થશે, મળવાનું હશે તે મળશે, વાત પૂરી થઈ ગઈ. આવી સંકલ્પના જીવનમાં આવે, આવી શ્રદ્ધા જ્યારે આવે, ત્યારે જીવ ઉદયને આધીન થવાની શરૂઆત કરે છે. ઉદયને આધીન, નહીં તો મરતા સુધી પણ આ જીજીવિષા ખસતી નથી. એક કૃપાળુ દેવે તૃષ્ણાની મનોરથનું જે કાવ્ય છે ને, એ ઓલો ડોહો મળે તો પણ તૃષ્ણા જાય નહીં. અને ઓલો એમ કહે કે ભાઈની માટી હવે ટાઢી થાય તો સારું, તો ત્યારે ડોહો બોલે કે બાળ તારી ચતુરાઈને. 16 વર્ષની ઉંમર પહેલા લખાયેલું કાવ્ય. પરિમાણ ક્યાં આવે છે? અરે કોઈ ઉંમરમાં પરિણામ આવે? કેટલો પૈસો કમાવો છે તો ત્યાં કઈ પરિમાણ આવે? કેટલા ધંધા કરવા છે, કેટલા પથારા પાથરવા છે, ક્યાંય પરિમાણ આવે? ક્યાંય લિમિટ આવે? કોઈ રેખા કરી સંસારના વ્યવહારની? એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, એનો બાપ ફિલિપ, એ જગતને જીતતો તો ત્યારે આ 16 વર્ષનો છોકરો રોવા બેઠો. બાપને પૂછ્યું કે આટલો આટલો જગતનો વિજય કરીને હું આવું છું, આખી દુનિયા ઉપર મારો દિગ્વિજયનો ઝંડો ફરકે છે, તને રોવું કેમ આવે છે? બાપા તમે બધું જીતી લેશો તો હું શું કરીશ? એના બાપાએ વિરામ કર્યો અને દીકરો જગતની અંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ થયો. એણે આખી દુનિયા પોતાના પગ નીચે લીધી અને પછી શું લખ્યું કે લોકોને કહેજો કે ખાલી હાથે આવતા ખાલી હાથે જગતા જગતમાં. સાથે શું આવે છે? પુણ્ય ને પાપ, શુભ અશુભના જે કારનામા કર્યા છે એ જ સાથે આવશે, બાકી કંઈ સાથે આવતું નથી. એ જગતને સંદેશો એ આપતો ગયો. જીવોએ પોતે પોતાની મેળે આ એક વાક્ય, જેમ હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ. આપણે એટલું જ નક્કી કરવું કે કૃપાળુદેવે આ વાક્ય 24મે વર્ષે લખ્યું, આપણે ક્યારથી લાગુ પાડવું છે? 64થી, 74થી, 84થી, 94થી? ક્યારથી નક્કી કરવું છે કે મારા વિના દુકાન નહીં હાલે, મારા વિના ઓલાનું રિસેપ્શન નહીં થાય? ક્યારથી નક્કી કરવું છે આપણે? હરિએ ઈચ્છેલો ક્રમ જેમ દોરે તેમ દોરાઈએ છીએ. ઈચ્છાનું જોર, ઉદયનું જવું પડે તો વાત અલગ છે. ઘરને આંગણે પ્રસંગ આવ્યો હોય તો શું કરે? કૃપાળુદેવે કહ્યું જીજીબાના લગ્નમાં, ઓલાને કહે છે કે તમે બધા વહેલા જઈને કરજો, અમે હાજરી જ આપવા આવવાના છીએ, બાકી અમને કંઈ પૂછશો નહીં, પૂછશો તો અમે કંઈ જવાબ દેશું નહીં. અને આપણા જેવા તો ગયા હોય તો ડફાડફ કર્યા વિના રહી. કોઈ પ્રસંગમાં જઈએ, ઘરના પ્રસંગની વાત છે, આ બીજાની નથી, તો આપણને એમ લાગે કે અમને કોઈ પૂછતો જ નથી, શું અમને ખબર નહીં પડતી? અને આમ અને આપણો આગ્રહ કેટલો બધો આમ પ્રભાવી હોય છે, ડોમિનન્ટ. ભાઈ બેને શાંતો શાંતિથી ચાનો માનો નહીં, બહુ સમજવું છે. હરિએ ઈચ્છેલો ક્રમ જેમ દોરાય તેમ દોરાય છે. હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે, પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ રહે છે. હૃદય શૂન્ય જેવું થઈ ગયું છે. આ લાગણી, આ આવેશ, આ આવેગ, આ બધા હૃદયના આવિર્ભાવો છે, શૂન્ય થઈ ગયું છે. પેલા એમાં સંવેદનાઓ બધી આવી જાગતી હોય, બળતરાઓ બધી એમાં જાગે, અને પછી એનું પ્રદર્શન થાય બધી ઇન્દ્રિયો દ્વારા, અને એના આધાર ઉપર પછી આખા બધા ખેલ ચાલે સંસારમાં. જ્ઞાની કહે છે અમારું હૃદય શૂન્ય જેવું છે, શૂન્ય જેવું હૃદય, જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. અરે વાહ, આટલી બધી તટસ્થતા, આટલો બધો માધ્યસ્થ ભાવ, કારણ કે હૃદય શૂન્ય જેવું થઈ ગયું છે. એ આવેગ, એના ઉભરા આવેશ અને એના ઉભરા કાંઈ નથી. એ જ સ્વસ્થ, શાંત, સ્વભાવસ્થ, આત્મસ્થ, સ્વરૂપસ્થ, એને હૃદયની શૂન્યતા છે. પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ રહે છે. પાંચે ઇન્દ્રિયોનું પ્રવર્તન શૂન્ય છે. કામ કર્યા કરે છે, આંખ આંખનું કામ કરે છે, છતાં કંઈ જોવાતું નથી. આંખ ખુલ્લી છે, છતાં કંઈ જોવાતું નથી. કાન ખુલ્લા છે, છતાં કંઈ સંભળાતું નથી. નાક ખુલ્લું છે, છતાં સુરભી દુર્ભીનો કોઈ વિકલ્પ થતો નથી. જીભ ચાલે છે છતાં કંઈ સ્વાદની અનુભૂતિ ભોગવાતી નથી. શરીર છે છતાં કંઈ સ્પર્શનું સંવેદન અનુભવાતું નથી. પાંચે ઇન્દ્રિયો કામ કરે છે, જગતની દ્રષ્ટિએ કરે છે. એણે ખાધું, એણે જોયું, એણે સાંભળ્યું, એણે બધું કર્યું. જ્ઞાની કહે છે એનો બધો જ વ્યાપાર શૂન્યવત છે. ઇન્દ્રિયોનો વેપાર શૂન્યવત છે. જ્ઞાનીની દશાને ઓળખવી છે, અલૌકિક દશાને ઓળખવી છે. એ કેટલો પોતાના આરંભ સમારંભમાં પડ્યો હોય તો ત્યાં ખ્યાલ આવે કે ઇન્દ્રિયોનો વેપાર કેટલો બધો જામી ગયો છે. પેલા દુકાનમાં કરતો હતો, હવે આશ્રમમાં કરે છે, એમાં કંઈ બીજો ફેર પડતો નથી. હૃદય પ્રાય શૂન્ય જેવું થયું છે. હરિએ ઈચ્છેલો ક્રમ જેમ દોરાય તેમ દોરીએ છીએ. પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તન કરે છે. અને અહીંયા તો એક એક વસ્તુ લાવો મારી પાસે, આંખનો કાનનો બધો જ વેપાર ચાલુ છે. ટેપ બરોબર ઉતરી છે કે નહીં, લગ મને સાંભળવા દે જરાક, ભાઈ તારે શું કામ છે. વિકલ્પ છે એની અંદર જોડાયેલું, હું છે જાય ક્યાં. સ્વચ્છંદ હજુ જીવતો જાગતો બેઠો છે, પકડાતો નથી. લાવો પત્રિકા, એમાં મારું નામ કેવી રીતે લખ્યું જરા મારે ચકાસવું છે. કેટલો આગ્રહ, કયા પ્રકારના જ્ઞાનીઓનો, કેવી પ્રકારના પુરુષોનો. ગયો તો હું જઈને ટોરન્ટોની અંદર કેનેડામાં, અને બધી જ વિગતો જાણવા મળે ત્યારે આપણે એમ છે કે ઓહો, જગતના જીવોની સામે કેવી પ્રકારની ચાલબાજી ચાલી રહી છે પરમાર્થના નામે. એક એક આચાર્યોનું કે એક એક એની અંદર કહેવાતા પોતાના જ્ઞાની પુરુષો, એનો કેટલો આગ્રહ અને કેટલી એની અંદર મથામણ, અભિમાન અને અહંકારની લડાઈ. કામ કરનારા તો સામાન્ય મારા તમારા જેવા મુમુક્ષુ તો થાકી જાય કે આને સંભાળવા બહુ આકરા છે. એક ચોપાનીઓ પણ એને બતાવ્યા વિના કે અમે પ્રસિદ્ધ ન કરી શકીએ. અને એમાં એને જોવાનું એટલું જ કે પોતાનું નામ ક્યાં છે, પોતાનો ફોટો ક્યાં છે, એ નીચે શું લખ્યું છે, અને એની અંદર લખવાનું આવું જ લખ્યું છે કે નહીં, કે ફલાણા એવા ગુરુદેવ, ફલાણા ઢીકણા પૂછડા, અને એનો જે આસિસ્ટન્ટ છે એ ઘોષપૂર્ણો કરતો જોઈ, બેઠો જોઈ માથે. લાવો ઇધર, મારે બતાવવું પડશે, સાહેબને બતાવવું પડશે, ગુરુદેવને બતાવવું પડશે, એને આમ કીધું છે, એને આમ, એના નામે ચરિત્ર ખાતા હોય બધા. કોઈ બીજી વાર આવું સાહસ કરતું નથી કે મૂકો લફ, હવે ધર્મનું થવું હોય થાય, બાકી આનાથી આપણે બચી શકતા નથી. કૃપાળુ દેવીએ લખે છે કે પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ રહે છે. એ પત્રિકા વાંચે તો એની ઇન્દ્રિય શું કામ કરતી હશે, શૂન્યપણે પ્રવર્તન હશે ત્યારની વાત થાય છે. તો કૃપાળુ દેવી એમ જોતા હશે ને, અંબાલાલને પૂછતા હશે ને કે તમારું નામ લખ્યું બરોબર, જોજો એ ભૂલાય નહીં, પાછું પ્રોમિનન્ટ આવવું જોઈએ. અરે જ્ઞાનીની આ અલૌકિક મહાત્મ્યને ઓળખવું એમાં જ પરમાર્થ છે, સમજી લેજો. જેથી જ્ઞાનીની દશા ઓળખાય તેથી જીવ સ્વદશા તરફ વળશે. ત્યાં સુધી તો એ બહાર લૌકિકમાં જ રહેવાનો છે. નય પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી. જો આ હૃદય શૂન્ય થયું, આ બુદ્ધિના ઉપયોગની અંદરની પણ જુઓ એની અસ્વસ્થતા, કે નય પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી. પુરુષ શાસ્ત્રથી પર થઈ ગયા છે.
નય નિશ્ચય એકાંતથી આમાનથી કહે, એકાંતે વ્યવહારને બંને સાથે રહે. ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર.
ભલે ને જાણે નિશ્ચય ગ્રંથના શાસ્ત્રોના શાસ્ત્રો કઈ સાર નથી એનો. સાર શું? ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર, એનો કોઈ સાર નથી. અદ્ભુત વાત, નહીં પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી, કંઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી, ખાવાની પીવાની બેસવાની સુવાની ચાલવાની ને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. ઇન્દ્રિયોની વાત કરી, હૃદયની વાત કરી, બુદ્ધિની અપેક્ષાએ જે આત્માના ઉપયોગનું પ્રવર્તન છે, સંકલ્પ વિકલ્પ એની વાત કરી, મનની અપેક્ષાએ કહે છે, મનમાં પણ કહે છે ખાવું પીવું બેસવું સૂવું ચાલવું બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. કોની? એની, એની પોતાની ઈચ્છા, અમારી નહીં. એટલે કે છે મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું. મનને મૂકી દીધું તું જ્યાં તું કે મારું હતું પર છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એ પર છે, એટલે એના ઇન્દ્રિયના વિષયો પણ પર થયા ને. જો ઇન્દ્રિયો પર છે તો ઇન્દ્રિયના વિષયો સ્વ થાય. એટલે જ્ઞાનીઓ 23 પ્રકારના વિષયથી જોડાયેલું આ સંસારનું બધું જ સંબંધ અને એનું કટ કરી નાખે છે, મનના સ્વરૂપને વિલય કરી નાખે છે. એટલે અહીંયા મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. ઉદાસીનતા કેવી છે? વિચિત્ર. એ વિચિત્ર શબ્દ શું કામ મૂક્યો? જગતના સામાન્ય જીવોના ખ્યાલમાં આ બેસે એમ આ બધું સાંભળે તો એમ કે તમે કોઈ ગાન પણ લાગે છે, ચિત્તભ્રમ થયેલા પુરુષની વાત તમે કંઈ વાંચતા લાગો છો. આ કાંઈ વસ્તુ સંભવિત નથી, આ શક્ય નથી, આવું કંઈ હોય નહીં, આના વિના કંઈ કેવી રીતે ચાલે, ખાવે પીએ કેવી રીતે કરે, આ બધું શું કરે, ઉપયોગ ન હોય તો આ કેવી રીતે ક્રિયા ચાલે? તો કે ક્રિયા ચાલ્યા કરે. કૃપાળુદેવે આગળને એક પત્રમાં કહ્યું છે, આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે અને દેહ એકબીજાના આભાસે કંઈક ક્રિયા કર્યા કરે છે. બોલો, હવે આત્મા એનો ક્યાં છે? બ્રહ્મ સમાધિ. અને મન ક્યાં છે? વનમાં. અને ભાઈ ક્યાં છે? એની ક્રિયા ચાલ્યા કરે છે. ભિન્નતા, જળ ચેતનના ભિન્નતાનું કાવ્ય સમજો ને, કે બંને દ્રવ્ય પોતપોતે રૂપે સ્થિત થાય છે, બંને પોતપોતાના રૂપની અંદર છે, બંને પોતપોતાનો ધર્મ બજાવ્યા કરે છે. દેહ દેહનો ધર્મ બજાવે છે, ઇન્દ્રિય ઇન્દ્રિયનો ધર્મ બજાવે છે. એટલે કે છે કે આ બધી જ જે કંઈ અમારી છે, ખાવા પીવાની બેસવાની સુવાની ચાલવાની બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, સૌ પોતપોતાની રીતે કામ કર્યા કરે છે. ઉદયાધીન છે માટે, ઉદયાધીન છે માટે સૌ પોતપોતાની રીતે કામ કર્યા કરે છે. આવી પ્રકારની વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી એટલે એના એ પ્રકારના ઉદય પ્રત્યે પોતે જોડાતા નથી, રંજિત ભાવે કે ખાવાની ઈચ્છા થઈ છે એટલે હવે આત્માનો ઉપયોગ એમાં ગયો અને રતિ અરતિ ભાવ કર્યો, પદાર્થની પ્રિયતા અપ્રિયતાનો ભાવ કર્યો, પદાર્થના ગમા અણગમાનો ભાવ કર્યો, એ કોઈ પણ પ્રકારની દ્વંદ્વાત્મક સ્થિતિ ઉત્પન્ન થતી નથી. તો કે વૃત્તિ વૃત્તિનું કામ કર્યા કરે છે અને અમે છોડી દઈએ છીએ એટલે વૃત્તિનું નિરસન થઈ જાય. વૃત્તિને કોઈ પણ પ્રકારનું આપણા તરફથી પોષણ મળે તો એ વૃત્તિ ટકે, નહીં તો એનું થાય નિરસન, એ નિવર્તી જાય. અદ્ભુત ક્રમ આ પ્રકારની અનંત ગુણી નિર્જરાનો છે. જ્ઞાન થયા પછી, જ્ઞાનનો અગ્નિ પ્રજ્વલિત થયા પછી અનાદિના કર્મો અનંત ગુણી નિર્જરાની શ્રેણીને પામે છે. જ્ઞાનીઓ શાસ્ત્રમાં ત્યાં સુધી કહે છે કે આટલા કાળ સુધી જીવે છે, સાધના કરી અને જે કર્મને ભસ્મીભૂત ન કરી શક્યો એવા અનંત કર્મો આ સાધક આ જ્ઞાન દશા પછી એ ભસ્મીભૂત કરે છે. એટલે સમયે સમયે એના અનંતા કર્મો એક ધ્યાનની એક પળ, એક જ્ઞાનની એક પળમાં અનંત કોટી કર્મોની ક્રોડ ખપે છે એવી અદ્ભુત દશા આ જ્ઞાન થયા પછી આ શ્રેણીમાં જાય છે અને આ પુરુષ આવી શ્રેણીમાં છે છતાં વ્યવહારના ઉદય વચ્ચે છે એટલે એની દશા સમજવા માટે આ સૌભાગભાઈએ પ્રશ્ન કર્યો છે અને આ પુરુષે લખી શકાય એમ નથી છતાં આ લખવાનો યથોચિત પ્રયત્ન કર્યો છે. આપણે કેટલું સમજી શકીએ એ ઈશ્વર જાણે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.